તારીખ 18/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 152 અને 153 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 114
સમજણ યથાર્થ પ્રકારે કેવી રીતે કરવી એનું આ બોલમાં સ્પષ્ટીકરણ આપે છે. વ્યવહારનું કથન નિમિત્ત આદિની અપેક્ષાએ ચારથી કરેલું કથન છે. શબ્દ પ્રમાણે વસ્તુ સ્થિતિ નથી, કથન પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. નિશ્ચયના કથનમાં એમ જાણવું કે એ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે અને એવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે. આ વિષયમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ સ્પષ્ટ ભાષામાં ખુલાસો કરેલ છે. પ્રશ્ન ઉત્તરથી એનું ઉત્તરણ આપે છે. પ્રશ્ન કર્યો છે કે જો એમ છે, જો એમ છે એટલે કે નિશ્ચયને કહે છે તે જ પ્રમાણે શ્રદ્ધાનું જાણવું ગ્રહણ કરવું, વ્યવહારનું કથન છે એ પ્રમાણે વસ્તુ સ્થિતિ નથી એમ જાણવું અને એમ શ્રદ્ધવું, એમ જો છે તો જીન માર્ગમાં બંને નિયમોનું ગ્રહણ કરવાનું કહ્યું છે કેવી રીતે? કોઈ પણ નયનો સર્વથા ત્યાગ કરવાનો જીનાલોકમાં નિષિદ્ધ છે, અથવા જીન માર્ગની અંદર કોઈ પણ નયનો એકાંત છે એ નિષિદ્ધ છે, તો વ્યવહાર અને નિશ્ચય બંને મુખ્ય નય છે અને બંનેને ગ્રહણ કરવું જોઈએ એવું એક સ્પષ્ટ માન્યતાની પરંપરા ચાલી આવે છે. બંને નયનનું ગ્રહણ કેવી રીતે કરવું? તો બંનેનું ગ્રહણ કરવાનું ક્યાં આવ્યું? એક કહે છે એમ નહીં, એકમાં હા ને એકમાં ના, એમ હા ના થાય છે. આમાં તો બે માં હા ક્યાં આવી? એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. એનો ઉત્તર, જીન માર્ગમાં ક્યાંક તો નિશ્ચયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, એટલે શાસ્ત્રની અંદર નિશ્ચયની મુખ્યતાથી જ્યાં કથન આવે છે, વચનો આવે છે, ત્યાં તેને તો સત્યાર્થ આમ જ છે એમ જાણવું એ જ સાચું છે. નિશ્ચયના કથન અનુસાર જ વસ્તુની સ્થિતિ છે એમ જાણવું, આમ જ છે એમ જાણવું, એ નિશ્ચયનો વિષય સ્પષ્ટ કર્યો કે ત્યાં કોઈ બીજી રીતે જાણવાનો પ્રશ્ન નથી. તથા ક્યાંક વ્યવહારની મુખ્યતાથી પણ વ્યાખ્યાન છે, બંને નયોના કથન જીનમાર્ગને વિશે પ્રસિદ્ધ છે, તો વ્યવહાર નયની મુખ્યતાથી જ્યાં વ્યાખ્યાન છે ત્યાં આમ છે નહીં કેવી રીતે ગ્રહણ કરવું? કે આમ છે નહીં, કહે છે તેમ છે નહીં, જેમ કે ઘીનો ઘડો ઉપર કહ્યું કે વ્યવહારથી એમ કહ્યું કે ઘીનો ઘડો છે, તો કે ઘીનો ઘડો છે નહીં, પણ ઘી ભરેલો ઘડો માટીનો કે ધાતુનો છે એમ. આમ છે નહીં નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે, સંયોગ જોઈને ઉપચાર કર્યો છે, જેમ કે શુભ ભાવને ધર્મ કયો હોય. શાસ્ત્રમાં પણ ક્યાંક શુભ ભાવને ધર્મ કયો હોય કે દયા ધર્મ પાળો, જૈન ધર્મમાં દયા ધર્મની મુખ્યતા છે એમ કહીને વાત આવે. તો બીજા જીવો પ્રત્યે દયાના પરિણામ થાય, કરુણાના પરિણામ થાય, અનુકંપાના પરિણામ થાય, એવો જે શુભ રાગ એ ખરેખર ધર્મ છે નહીં એમ. પણ જે જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ધર્મ પ્રગટ થયો હોય તેના તે દયાના પરિણામને વ્યવહારે ધર્મ કહેવામાં આવે છે. મોસાળના માણસને મામા કહેવામાં આવે છે એ રીતે મોસાળના ગામના માણસને મામા કહેવામાં આવે છે. એટલે એમ છે નહીં, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું, આ પ્રમાણે આ પ્રકારે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. બંનેને સરખો અર્થ કરીને ગ્રહણ કરવો તેને બંને નયોનું ગ્રહણ નથી કહેતા, પણ આ પ્રકારે એકમાં સીધું જાણવું, એકમાં ફેરફાર કરીને જાણવું એને બંને નયોનું ગ્રહણ કરે છે એમ કહેવામાં આવે છે. પરંતુ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણીને આમ પણ છે અને આમ પણ છે એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બંને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી. બહુ સ્પષ્ટ કર્યું કે બંનેના વ્યાખ્યાનનો સમાન અર્થ ન કરવો, શબ્દ પ્રમાણે અર્થ ન કરવો, એકનો અર્થ ફેરવવો એમ કહે છે. આ એક તકરારનો વિષય છે કે અર્થ કેમ ફેરવો છો તમે લોકો, અર્થને ફેરવી નાખો છો. ચોખ્ખા શબ્દ પડ્યા છે છતાં પણ તમે શબ્દ પ્રમાણે અર્થ કરતા નથી. આ એ વ્યવહારમાં એમ નથી થતું, ઘણી જગ્યાએ એમ નથી થતું. ઘીના ગળામાં ઘીનો ગળોનો અર્થ નથી થતો, પાણીના પ્યાલામાં પાણીનો પ્યાલો એવો અર્થ નથી થતો. એટલે એ કેમ અર્થ ફરે છે એ માત્ર તકરારનો વિષય નહીં લેવો જોઈએ, પણ અર્થ ફરે છે ત્યાં અર્થ ફેરવનાર વસ્તુ સ્થિતિને યથાર્થ ગ્રહણ કરીને યથાર્થ અર્થ કરે છે કે ખાલી અર્થ ફેરવવા માટે અર્થ ફેરવે છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ એમ લાગે કે શબ્દ પ્રમાણે અર્થ ન કરે ને અર્થ ફેરવે તો એ વ્યાજબી વાત નથી. એ વાત વ્યાજબી નથી દેખાતી કે શબ્દ પ્રમાણે અર્થ કરવો જોઈએ એમ ઉપલબ્ધ દ્રષ્ટિએ લાગે. પણ અહીંયા એમ કહેવું છે કે જે અર્થ ફરે છે ત્યાં જરા ઊંડા ઉતરીને વિચાર કરો કે જે અર્થ ફરે છે એમાં કંઈ ખોટું થાય છે કે એમાં ઉલટાનું સાચું થાય છે. શબ્દ પ્રમાણે નહીં અર્થ કરતા ફેરફારવાળો અર્થ કરવામાં આવે છે ત્યાં કંઈ ખોટો અર્થ કરવામાં આવે છે કે વસ્તુ સ્થિતિ છે એમ એમ સમજાવવામાં આવે છે ને એમ કહેવામાં આવે છે. તો એમાં શબ્દ પ્રમાણે અર્થ કેમ નથી કરતા એવી તકરાર લેવી જોઈએ નહીં. એનું નામ ન્યાયને ગ્રહણ કર્યો એમ કહેવાય. ખોટી પકડ કોઈ કરે કે નહીં શબ્દ પ્રમાણે જ અર્થ બધે કરવો જોઈએ તો એ પોતે પણ નહીં કરે અને જગતમાં બીજા પણ નહીં કરે અને એ પ્રમાણે વસ્તુ સ્થિતિ પણ નથી છે. એટલે અહીંયા જે સ્પષ્ટીકરણ આપ્યું છે એ એકદમ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે જ આપ્યું છે કે આ પ્રમાણે જ્યાં કથન હોય ત્યાં અર્થ કરવાની આ પદ્ધતિ જ વાસ્તવિક છે, સાચી છે, બીજી પદ્ધતિ ભૂલ ભરેલી છે. એ રીતે અહીંયા શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિના સંબંધમાં સ્પષ્ટીકરણ છે. ગુરુદેવના પ્રવચનો પ્રસિદ્ધ થઈને બહાર આવ્યા ત્યારે ઘણા વિદ્વાનોએ એ વાંધો ઉપાડેલો, તકરાર ઉપાડેલી કે સ્વામિગઢમાં શાસ્ત્રના અર્થ ફેરવવામાં આવે છે, આ બરાબર થતું નથી. જ્યારે એનું સ્પષ્ટીકરણ 200-250 વર્ષ પહેલાંના પંડિતોના આધારથી આપવામાં આવ્યું કે ભાઈ અર્થ નથી ફેરવતા, બરાબર ઉલટાનો અર્થ કરીએ છીએ, અને રોજિંદા જીવનનો એને દાખલો દેવામાં આવ્યો કે તમે શું કરો છો, પાડોશીને કાકો કહો છો તો ખરેખર તમારો કાકો છે, વૃદ્ધ હોય તો એને બાપુજી કહો છો તો ખરેખર તમારા બાપ છે, છતાં કથન કરવું તે નિર્દોષ છે, એમ સમજવું તે નિર્દોષ નથી, કથન પ્રમાણે સમજવું તે નિર્દોષ નથી. એ રીતે ઘણું સ્પષ્ટીકરણ ચારે બાજુથી પ્રસિદ્ધ રીતે આવ્યું ત્યારે એ આરોપ બંધ થઈ ગયો. એની અર્થ બરાબર અર્થ ફેરવે છે એ વાત જવા દો, હવે અર્થમાં ભૂલ કરે છે કે નહીં એ તપાસો. તો આજ સુધી કોઈ પણ સ્વામિગઢથી પ્રકાશિત થયેલા શાસ્ત્રોમાં અર્થની ભૂલ છે એવું કોઈ ચેલેન્જ કરીને કહી શકે એમ નથી, અને કોઈએ એ વાત હજી સુધી કહી નથી કે અહીંયા તમે શાસ્ત્રની અંદર ભૂલ કરી છે અને અર્થ ફેરવી નાખ્યો છે, એ વાત હજી સુધી એમને મખંડ રહી છે. સામાન્ય રીતે વિદ્વાનો જે રીતે અનુવાદ કરે છે એના કરતા પણ સંગઢમાં અનુવાદનો વિષય ચાલે ત્યારે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ગુરુદેવની સમક્ષ ચર્ચા સાદે સાદે વાત હોય ત્યાં સુધી ઠીક છે, પણ જ્યાં કોઈ ગૂઢ વાત હોય, ગંભીર વાત હોય, ચર્ચા કરવા જેવી વાત હોય ત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. અને સારી રીતે ગળાઈને છણાઈને એ બધા અનુવાદના કામ થયા છે, કે જે સામાન્ય રીતે બીજા વિદ્વાનો નથી કરતા, એટલી બધી કાળજી લેવામાં આવી છે અર્થ કરવાની. એકસો ત્રેપન પ્રત્યેક દ્રવ્ય વસ્તુ સ્વરૂપ કેવું છે, કે પ્રત્યેક દ્રવ્ય પોતાના દ્રવ્યનું પર્યાયથી છે. કોઈ પણ છ દ્રવ્યમાંથી દરેક દ્રવ્યને આ સામાન્યપણે લાગુ પડે છે, કે દરેક દ્રવ્ય કેવું છે કે પોતાના દ્રવ્યનું પર્યાયથી છે, એની છે ને કે હયાતી છે એ દ્રવ્યગુણ પર્યાયથી છે. જીવ જીવના દ્રવ્યગુણ પર્યાયથી છે, જીવ જીવના દ્રવ્યગુણ પર્યાયથી છે, અને અજીવ અજીવના દ્રવ્યગુણ પર્યાયથી છે. બે જાતિ લીધી, હવે છ દ્રવ્યમાં બે વિભાગ, કે જીવ છે એ પોતાના દ્રવ્યગુણ પર્યાયથી છે, અજીવ પદાર્થ છે અજીવના દ્રવ્યગુણ પર્યાયથી છે, એમાંથી અનર્પિત એ નીકળે છે. કે જીવ અજીવના દ્રવ્યગુણ પર્યાયથી નથી, અને અજીવ જીવના દ્રવ્યગુણ પર્યાયથી નથી. હવે પોતા ઉપર લઈએ, કે આ જીવ પોતે જીવ છે તે પોતાના દ્રવ્યગુણ પર્યાયથી છે, અને નજીકમાં રહેલા શરીર અને આયુષ ના જે પરમાણુ છે, આયુષ કર્મના પરમાણુ છે, શરીર નો કર્મના પરમાણુ છે, તો એના એ અજીવના એ અજીવ પરમાણુ છે, કુદ્ધળ પરમાણુ છે, એના દ્રવ્યગુણ પર્યાયથી નથી. આયુષની પર્યાય છે, શરીરની પર્યાય છે, માટે જીવની પર્યાય છે એમ નથી. એની સંયોગિક પર્યાય બદલાઈને વિયોગની પર્યાય થઈ જાય, દ્રવ્ય તો કોઈ નાશ પામવાનો નથી. ન તો જીવનો નાશ છે, ન તો કોઈ અજીવ પરમાણુનો નાશ છે, પણ શરીરનો વિયોગ થાય અને પર્યાય પલટાય તો પણ જીવ એથી કાંઈ, જીવને પર્યાયને કાંઈ નથી, એનાથી કાંઈ નથી. જે કાંઈ છે એ પોતાથી છે, પોતે પોતાની પોતાની અવસ્થા પોતાથી બદલે છે, એમાં અજીવની સહાયથી બદલે છે એમ બિલકુલ દુઃખ. આ રીતે બધા દ્રવ્યો પરસ્પર અસહાય છે, અથવા કોઈના આધારથી, કોઈની મદદથી, કોઈના કારણથી કોઈના દ્રવ્ય નથી, ગુણ નથી, અને પર્યાય પણ નથી. બહુ સ્પષ્ટ વાત છે. આ રીતે બધા દ્રવ્યો પરસ્પર અસહાય છે, અથવા કોઈને કોઈના સહાયની જરૂર નથી. અસહાય છે એટલે નિરાધાર છે એમ નહીં, કોઈને કોઈના આધારની જરૂર નથી. દરેક દ્રવ્ય સ્વસહાય છે, આ ચિંતા મટાડવાની વાત છે. ચિંતા થાય છે ને જીવને, જીવને ચિંતા, ભવિષ્યની ચિંતા બહુ પરેશાન કરે છે, આકુલિત કરે છે, દુઃખ આપે છે, કે અત્યારે તો વાંધો નથી પણ આપણે ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. અને લૌકિક રીતે એને ડાપણ માનવામાં આવે છે, કે આવતીકાલનો વિચાર કરે, ભવિષ્યનો વિચાર કરે, અને પાળી પાણી પહેલાં પાળ બાંધે તો એને ડાપણ માન્યું, ડાપણ કર્યું એમ કહેવામાં આવે છે. અહીંયા ભગવાન કહે છે કે ભાઈ, કોઈ અજીવની પર્યાયને લીધે તારા જીવની પર્યાય નથી, તારી દ્રવગુણ પર્યાયને લીધે કોઈ અજીવની પર્યાય નથી. તું જેટલી ચિંતા કરે છો એ બધી બેકાર છે. કેવી છે? વ્યર્થ ને બેકાર. કોઈ તારી ચિંતા પ્રમાણે, ચિંતાને કારણે, ચિંતાને લીધે અજીવની પર્યાયો થઈ જશે અને તારું કામ સારું બધું થઈ જશે એ માનવું તદ્દન જૂઠ છે, મિથ્યા છે, ભૂલ ભરેલું છે અને વર્તમાનમાં અને ભવિષ્યમાં દુઃખનું જ કારણ છે. કિંચિત માત્ર એ સુખનું કારણ નથી. આ રીતે બધા દ્રવ્યો પરસ્પર અસહાય છે, દરેક દ્રવ્ય સ્વસહાય છે, એટલે બીજાથી અસહાય છે અને પોતાથી સ્વસહાય છે, પોતાને કોઈની જરૂર ન પડે એવા છે. જરા પણ બીજાના કારણે એને લટકાઈ જવું પડે, આધાર વિના રહેવું પડે, મુશ્કેલી ઊભી થાય એવું કાંઈ બનતું નથી. કદું કઈ બનતું જ નથી. કોઈ એક પરમાણુ થી માનીને એક જીવ બધા સ્વસહાય છે, કોઈને કોઈના સહાયની જરૂર છે. દરેક દ્રવ્ય સ્વસહાય છે તથા પરથી બીજાથી અસહાય છે. એટલું અસહાય છે તો પરથી અસહાય છે, પણ સ્વથી તો એ સ્વસહાય છે. બધું અનેકાંત છે. પોતાના દ્રવગુણથી દ્રવગુણ પર્યાયથી છે અને પરના દ્રવગુણ પર્યાયથી નથી, એમ અનેકાંત થયું અસ્થિ નાસ્તિથી. પોતાથી સ્વસહાય છે અને પરથી અસહાય છે, એમ અનેકાંત થયું. દરેક દ્રવ્ય કોઈ પણ પરદ્રવ્યને સહાય લેતું પણ નથી. આમ જોવામાં આવે તો આને આને મદદ કરી હતી, આને આને મદદ કરી, આને આને મદદ કરી. વાસ્તવિકતા એ નથી. જેમ કે ગુરુનો ઉપદેશ શિષ્યને બોધ થયો તો ગુરુની મદદ મળી કે ન મળી શિષ્યને, એનો એને એનો પરિપાક હતો, ભવ્યતાનો પરિપાક એનો હતો. એનું ભવ્યપણું પાક્યું. આ જગતમાં અનંતકાળથી પરિભ્રમણ કરતા કરતા એની કાળ લગતી પાકેલી, નહીતર શ્રી ગુરુનો ઉપદેશ અનંત વાર એને સાંભળ્યો હતો છતાં એને ગ્રહણ ન કર્યો અને અહીંયા કાળ લગતી પાકી. ત્યાં કોઈ પણ જૂનો ગ્રહણ કરે એના કરતા નવો શિષ્ય વધારે ગ્રહણ કરે છે. જૂના કરતા નવો આગળ નીકળી જાય છે, શું બતાવે છે? એની કાળ લગતી બાકી છે. એટલે એમ કહે છે કે દરેક દ્રવ્યમાં કોઈ પણ દ્રવ્યની કોઈ સહાય લેતું પણ નથી, કોઈએ લીધી પણ નથી, લેતું પણ નથી અને લેશે પણ નહીં, એમ લેવું. તથા કોઈ પણ પરદ્રવ્યને કોઈ સહાય દેતું પણ નથી, સહાય લઈ શકાતી નથી અને મદદ દઈ શકાતી પણ નથી. બે વાત છે. કેમ કે એ જ પદાર્થના દ્રવગુણ પર્યાયમાં સમગ્રપણે બીજા પદાર્થના દ્રવગુણ પર્યાયને સ્પર્શવાનો, પ્રવેશવાનો કોઈ અવકાશ નથી. કોઈ વસ્તુ સ્થિતિ જ નથી કે જેથી કોઈ કોઈની સહાય લઈ શકે, કોઈ કોઈની મદદ લઈ શકે કે દઈ શકે. એ વસ્તુ સ્થિતિ છે નહીં જગતમાં. સામે પોતે ક્રોસ શાસ્ત્રનું વચન લઈએ છે, વિરુદ્ધની દલીલ જેને કહેવાય. કે પણ શાસ્ત્રમાં તો એમ આવે છે કે પરસ્પરો ઉપગ્રહો જીવાનામ, ભગવાન ઉમાસ્વામીનો આ સૂત્ર છે, તદ્વાર સૂત્રનો. ઉપગ્રહો એટલે ઉપકાર કરો. એક જીવ બીજા જીવનો પરસ્પર ઉપકાર કરે, દયા પાડે, રક્ષણ કરે, સારો સંબંધ રાખે, પણ ઓ સંબંધ ન રાખે, વિગ્રહ ન કરે, લડાઈ ન કરે, અને સુમેળભર્યો સંબંધ રાખે એવું શાસ્ત્રનું સૂત્ર છે ને કે પરસ્પર ઉપગ્રહ રાખવાનું શાસ્ત્રનું જીવનનું જીવો એ ઉપગ્રહ રાખવો એ સૂત્ર છે ને કે કથન આવે છે આવું શાસ્ત્રમાં. તો અહીંયા ગુરુદેવ કહે છે કે એ કથન ઉપચારથી છે, એવું કથન આવે છે ખરું, એ વાત અમારા ખ્યાલ બહાર નથી, આ સૂત્ર અમે ભણ્યા નથી ને એમને એમ વાત કરીએ છીએ એમ નથી, પણ એનો અર્થ પણ જાણીએ છીએ કે એ ઉપચારિક વાત છે. ઉપચારિક વાત છે એટલે એક જીવને બીજા જીવ પ્રત્યે ઉપકાર કરવાનો રાગ આવે છે, એટલે એવો રાગ જોઈને એને ત્યાં ઉપચારથી એને મદદ કરી એમ કહેવામાં આવે છે. પણ કરી શકે છે એ વાતમાં કઈ માલ નથી, એ 100% ખોટું છે. સામાના પુણ્યનો યોગ હોય તો આની મદદનો મેળ ખાય, નહીતર મદદનો મેળ ખાય નહીં, અને ત્યારે એવો ઉપચાર કરાય કે આને આને મદદ કરી દે. વાસ્તવિકતાએ મદદ કરી છે એ વાતમાં કાંઈ માલ નથી, તો કાગને બેસવું ને ડાળને પડવું એવી વાત છે. આવું સમજશે તો પછી દયાના પરિણામ કોઈ બીજા પ્રત્યે નહીં કરે, ભરે આ વાત સમજવી હોય તો પણ સમજવા જેવી તો છે કે કાં તો જીવ દયાના પરિણામ કરે અને કાં તો જીવ કઠોરતાના નિર્દયતાના પરિણામ કરે, બરાબર છે, અને કાં તો જીવ વિતરાગતાના પરિણામ કરે, ત્રણ માંથી ચોથું તો કોઈ પરિણામ થશે નહીં. તો નિર્દયતાના પરિણામ જે કરે છે એ હું બીજાને નુકસાન કરી શકું છું એવી માન્યતાથી કરે છે ને, બીજાનું ભૂંડું હિત નુકસાન કરી શકું છું એમ માનીને કરે છે ને, તો જે સારું નથી કરી શકતો એમ માને છે, એ સાથે સાથે એમ સમજે છે ને કે હું ખરાબ પણ નથી કરી શકતો, તો દયાના પણ નહીં કરે, નિર્દયતાના પણ નહીં કરે, અને જ્ઞાતા દ્રષ્ટા રહીને વિતરાગતાના કરશે. એમાં શું અનુચિત થયું? એમાં કોઈ વાત અનુચિત થતી નથી, પણ પેલું પૂરું અધૂરું સમજે છે કે દયાના નહીં કરે ને નિર્દયતાના કરશે, તો પૂરું સંજોગ નથી. જ્યારે તું લાભ પણ નથી કરી શકતો, નુકસાન પણ નથી કરી શકતો, પછી દયાના ન કરીને નિર્દયતા ના કર એ વાત ક્યાંથી આવી? એ વાત એ દલીલ છે એ પણ અહીંયા સ્થાન પામતી નથી, એ વાત ઉભી નથી રહી શકતી. વિતરાગતા કરે ને, વિતરાગતા કરે તો એ તો કર્તવ્ય જ છે, જીવનો એ સ્વભાવ છે. અથવા જેમ વિતરાગતાના પરિણામ થવા એ જીવનો સ્વભાવ છે, એમ દયાદાન આદિના પરિણામ થવા એ જીવનો સ્વભાવ નથી. સમજવા જેવી વાત આ છે કે વિતરાગતાના પરિણામ થવા એ જીવનો સ્વભાવ છે, અને એવું જીવનું સ્વરૂપ છે કે એ વિતરાગતાના પરિણામ કરે, જીવનું એવું સ્વરૂપ નથી કે એ દયાદાન આદિના પરિણામ કરે. જો જીવનું એવું સ્વરૂપ હોત તો અરિહંત અને સિદ્ધ પરમાત્મા પણ વધુમાં વધુ દયાદાનના પરિણામ કરત, એ તો કાંઈ કરતા નથી. અરિહંત પદમાં તો હજી નિરીક્ષિતપણે ક્યારેક વાણીનો યોગ થાય છે, એ પણ ઈચ્છા વિના. સિદ્ધ પદમાં તો એ પણ ખલાસ છે, વાણીથી ઉપદેશ દેવાનો જે નિમિત્ત નૈમિત્તિક સંયોગ છે એ પણ સિદ્ધ પદ નિમિત્તે તો ખલાસ છે. એ શું સૂચવે છે કે કોઈને કોઈ સમજાવે છે એ વસ્તુ સ્થિતિ નથી. ભગવાન સિદ્ધ પરમાત્માનું સિદ્ધ પદ એમ જાહેર કરે છે, એમ પ્રસિદ્ધ કરે છે વસ્તુ સ્થિતિને, કે વાણીથી કોઈ બીજાને સમજાવે છે એ વસ્તુની સ્થિતિમાં છે જ નહીં. એમ હોય તો વધુમાં વધુ વાણીનો યોગ સિદ્ધ પરમાત્માને હોત, પણ સિદ્ધ પરમાત્માને વધુ તો નહીં પણ બિલકુલ થામું કોઈ યોગ નથી. અહીંયા કોઈની વાચા બંધ થાય તો માણસ ગભરાઈ જાય છે, કરે રે ભાઈ બોલતા બંધ થઈ ગયા અને વાચા બની ગઈ, રોગવશ વાતા જાય છે ને, એને સમાધાન થતું નથી, એટલો બધો દુઃખી થઈ જાય છે. અરે રે, મારે બોલવું છે ને બોલી શકતો નથી, જીભનો લગો વળી જાય છે પણ મારાથી કાંઈ બોલી શકાતો નથી, એને સમાધાન રહેતું નથી. નાની તો પછી ગુજરાત છે, ક્યાં સિદ્ધ પરમાત્મા બોલે છે? હું પણ સિદ્ધ સમાન છું, ન બોલાય તો એ ઈષ્ટ છે, એમાં અનિષ્ટ શું છે? એમાં કાંઈ અસમાધાન કરવાની જરૂર નથી. જીવનો ધર્મ જ નથી, બોલવું એ જીવનો ધર્મ નથી, વ્યાખ્યાન આપવું એ કોઈ જીવનો ધર્મ નથી. શ્રી ગુરુ વ્યાખ્યાન આપે છે કે ના, અમે અમારો એ ધર્મ નથી. એટલે ચોથા પાંચમા ગુણ સ્થાને જે વ્યાખ્યાનનો યોગ હોય છે એ છઠ્ઠા ગુણ સ્થાને નથી રહેતો. સાતમામાં તો હોતો જ નથી, પણ છઠ્ઠા ગુણ સ્થાને પણ ચોથા પાંચમા જેટલો નથી હોતો. શાસ્ત્રમાં ક્યાં ગ્રહસ્થ સત્પુરુષની મહિમા અને વજન વધારે દેવામાં આવ્યું છે મુમુક્ષુના હિતમાં જઈને? કેમ કે મુનિરાજનો યોગ કઠણ છે, જેમ કે અત્યારે મુનિરાજ દેખાતા જ નથી, અને હોય તો પણ, કદાચ હોય તો ખબર નથી, અને ખબર હોય ને હોય એવી પરિસ્થિતિ હોય તો પણ એનો યોગ એટલો સુલભ નથી. કેમ કે એક તો એ નગરને વિશે વસ્તીને વિશે રહેતા નથી. હવે જંગલમાં રહીએ છે, વનમાં રહીએ છે, તો ક્યાં રહે છે એનું કોઈ ઠેકાણું નથી, કોઈ એડ્રેસ નથી એનું, કે ફલાણી ફલાણી ગુફામાં ગમે ત્યારે જાઓ તો મુનિરાજના દર્શન થશે, ઉપદેશનો લાભ મળશે, એવું ક્યાંય છે નહીં. ક્યારે ક્યાં હોય એનો કોઈ પતો નથી. હોય કે અહીંયા છે એમ ખબર પડે તો અહીંયા ત્યાં ક્યારે ન હોય એનું કોઈ અગાઉથી કાંઈ નોટિસ આપતા નથી, પ્રાયર ઇન્ટિમેશન મળતું નથી કે હવે વ્યાર થવાનો છે. અત્યારની જેમ નથી આગળ પડ ચાલે છે, તમે જ્યારે નીકળી જાય છે દિવસના ભાગમાં, રાત્રિએ ગમન નથી કરતા, દિવસના ભાગમાં ગમે ત્યારે વિહાર કરી જાય છે. એક સેકન્ડ પહેલા કોઈને ખબર નથી હોતી કે મુનિરાજ અહીંથી નીકળે છે. એટલે ઓછામાં ઓછો યોગ મુનિરાજના ઉપદેશનો છે, અને વધુમાં વધુ યોગ ગ્રહસ્થ ધર્માત્માનો હોય છે. એવી પરિસ્થિતિ જોઈને પણ મનુષ્યને ઘણી વાર ભલામણ કરવામાં આવે છે કે તારે મોક્ષ માર્ગ સમજવો હોય, સમજીશ તારા જ્ઞાનથી, પણ કાંઈક માર્ગદર્શન એમાં મેળવવું હોય તો નિમિત્તને વધુ વધુ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો અને યોગ છે, અને એનામાં નિમિત્તત્વ છે જેવું મુનિને છે, અરિહંતને છે. એટલે એ કથન ઉપચારથી છે. તે તો તે પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે છે, જેમ કે જેની ભવ્યતા પાકી, જેની કાળલબ્ધિ પાકી, અને જે પોતાના હિત માટે ધર્માત્માને શોધે છે, જેને માર્ગ જોયો છે, એને પોતાની અપૂર્વ જિજ્ઞાસાથી જાણવાને પૂછવા માંગે છે કે આ માર્ગ કેવી રીતે છે. ત્યારે જે માર્ગ પાયમાં છે એ માર્ગ તો ખરેખર વચન અગોચર છે, તો પણ કોઈ સમર્થ ધર્માત્મા હોય છે એ યથકિંચિત કહી શકે છે. પૂરેપૂરું તો કહેવાનો પ્રશ્ન રહેતો જ નથી વચન અગોચર હોવાથી, પણ કથનચિત વચન ગોચર છે, જે અલ્પપણે વચન ગોચર છે એટલું એ વચનારૂઢ થાય છે. તો અહીંયા યોગ્યતા તૈયાર થઈ છે તો એ પકડે છે, જેની યોગ્યતા તૈયાર થઈ નથી એ એવી પરિસ્થિતિમાં ગ્રહણ કરી શકતા નથી. અને પરિસ્થિતિ ત્રણે તાળે એવી જ છે કે સંકેત માત્રપણે મોક્ષ માર્ગ કહી શકાય છે, એથી વધારે એને કહેવાનું કોઈનું સામર્થ્ય નથી. આવે છે એ કઈ ભૂમિકામાં આવે છે એનું જ્ઞાન કરાવે છે. મુમુક્ષુની ભૂમિકામાં દયાદાનના પરિણામ આવે, ચતુર્થ ગુણ સ્થાનમાં દયાદાનના પરિણામ આવે, પંચમ ગુણ સ્થાનમાં દયાદાનના પરિણામ આવે, છઠ્ઠે સાતમે દયાદાનના પરિણામ મર્યાદિત થઈ જાય, આરંભ સમાપરમ છૂટી ગયો હોવાથી બહુ મર્યાદિત થઈ જાય છે અને અમુક પ્રકારના જ હોય છે, પાંચમા ગુણ સ્થાને અમુક પ્રકારના જ હોય છે, એ બધી વાતો એની મર્યાદા સમજાવવા માટે આવે. અને સાથે સાથે એમ આવે કે એ જીવનું સ્વરૂપ નથી, માટે પોતાના શુદ્ધ વિતરાગ પરિણામમાં શુદ્ધોપયોગમાં રહીને જીવ જે પોતાનું સ્વરૂપ નથી એવા જે દયાદાનના પરિણામ એનો ત્યાગ કરે છે, એને છોડી દે છે અને અરિંદ સિદ્ધ દિશાને પ્રાપ્ત કરે છે. એમ સાથે સાથે બધું દયાનું પ્રતિપાલન કરવું, જરા પણ એમાં ફેરફાર ન થાય એટલી બધી યત્ન રાખવી, શું એવું બધું આવે, પણ એમાં ઓલું ન આવે કે જીવનું સ્વરૂપ નથી, એવું ન આવે. પાછું એનું કારણ યથાર્થ સમજણ નથી, અધૂરી સમજણ છે. ખરેખર આ સાંભળીને વિતરાગતાના પરિણામ થાય, પણ ઉપેક્ષા થઈને કઠોર પરિણામ જો થાય તો એને આ વાત અયથાર્થ રીતે ગ્રહણ કરી છે. એમાં કહેનારનો દોષ નથી, પણ સાંભળનારની યોગ્યતાનો દોષ છે, એમ સમજવું. એમ બનવાનો સંભવ છે. એટલે એમ પણ ક્યાંક છે કે આવું સાંભળીને કોઈએ નિર્દય થવું એટલા માટે આ કહેવામાં આવતું નથી, એમ પણ આવે. જેમ જીવનું સ્વરૂપ નથી એમ કહે, એમ પણ કહે કે આ સાંભળીને કોઈ સ્વચ્છંદી થવાનું નથી, એમ પણ આવે. એટલે ઉપદેશમાં તો ચારે પડખેથી ઉપદેશ આવે, છતાં જીવની જેવી યોગ્યતા હોય એવા ભાવ ધારણ કરે, ઉપદેશ પ્રમાણે જ ભાવ ધારણ કરે, એવું કોઈ બંધન નથી. કેમ કે જીવ સ્વતંત્ર છે, સ્વતંત્રપણે પોતાની યોગ્યતા અનુસાર ગ્રહણ કરે છે, ત્યારે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગણવામાં આવે છે. જ્યારે એ ઉપદેશ અનુસાર ગ્રહણ કરે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય, ઉપદેશ અનુસાર ગ્રહણ ન કરે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કહેવાય નહીં, એમ છે. માસ્તર ભણાવે ને નાપાસ થાય તો એને ભણાવ્યો એમ કહેવાય? ભણાવ્યો તો ખરો, પણ ભાઈ ભણ્યો નહીં એમ કહેવાય છે. તો ભણ્યો નહીં તો ભણાવ્યો નહીં, બધું એક એક જરૂર એક અર્થ થઈ ગયો. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્યારે થાય છે ત્યારે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવા પ્રકારે થાય છે એનું જ્ઞાન કરાવવા માટેના જેટલા કથનો છે એ કથનોને જો બરાબર સમજવામાં ન આવે તો વ્યવહારમાં નિશ્ચયનું જ્ઞાન થઈ જાય, એટલે કે ઉલટું સુલટું જ્ઞાન થઈ જાય, નયા ભાસ થઈ જાય અને ઉલટાનો મિથ્યાત્મને દ્રઢ કરી બેસે, આવી પરિસ્થિતિ. પહેલા તો એ વાત છે કે જેને એમ કહેવામાં આવ્યું કે તું પરજીવની દયા પાળી શકતો નથી એવું જે નિશ્ચયનું કથન સાંભળવા આવ્યો છે એને પૂછવામાં આવે છે કે તું નિર્દોષ થવા આવ્યો છો, પરિપૂર્ણ નિર્દોષતાનું ધ્યેય લઈને આવ્યો છો? જો તું એવું જે એવું ધ્યેય લઈને આવ્યો છે એને તો કઠોર પરિણામ થશે એની કોઈ શંકા પોતાને વિશે રહેતી નથી, કે એને કોઈ એવું પોતાને નુકસાન થશે એવું એને લાગતું પણ નથી, કેમ કે પોતે નિર્દોષ થવા આવ્યો છે. એટલે એટલું તો એ રાખીને જ સમજો છે કે કોઈ વધારે દોષિત પરિણામમાં જવા માટે આ ઉપદેશ ટાળતો નથી. પણ દયાના પરિણામમાં પણ જે રાગનો દોષ છે એ દોષ મટાડીને વિતરાગ થવા અર્થે આમ કહેવામાં આવે છે. તો કહેનારનો ઉદ્દેશ જેના લક્ષમાં છે એને તો કોઈ વિપરીતતા થવાનો સંભવ નથી, પણ જે કહેનારના ઉદ્દેશને સમજતો નથી એ તો કંઈક કહેતા કંઈક સમજવાનો છે, એ તો કંઈક કહે છે કંઈક સમજશે. એક ભાઈ અગાસીની બાળ ઉપર ચડ્યા, એટલે કીધું ભાઈ પડશો તો મરી જશો તમે, કેમ કે ઓલું કરું બે ચાર માળ નીચે પડી જશો પડશો તો મરશો, તો હવે પૂરું ન પકડે મને મરવાનું કેમ કહો તમે? એમ કરીને ઝઘડો કરે તો તમે મને મરવાનું કીધું. ભાઈ અમે તો તમને બચાવવાનું કીધું, તો મરવાનું નહીં પણ મરણ છે તમે બચો એવી વાત કરે છે. પૂરું સાંભળે નહીં, પૂરું વિચારે નહીં, એને સીધો ઝઘડો કરે. તો એ ઉદ્દેશને સમજતો નથી, કહેનારના ઉદ્દેશને એ સમજતો નથી, અથવા એને પહેલેથી જ કોઈ પૂર્વગ્રહ છે. એટલે થોડી વાત આવે એ પૂરી સાંભળી ન સાંભળીને પોતાના પૂર્વગ્રહ પ્રમાણે લાગી પડે છે. કેમ મને આમ કીધું? સાંભળવામાં બધા એક સરખો અભિપ્રાય લઈને સાંભળવા બેઠા હોતા જ નથી. કોઈ પણ જગ્યાએ એક સરખો અભિપ્રાય લઈને બધા સાંભળવા બેઠા હોય એવું કદી બનતું નથી. એટલે જે કહેનારના ઉદ્દેશને સમજવાના અભિપ્રાયથી સાંભળવા ન બેઠા હોય અને કાંઈ ને કાંઈ વિરુદ્ધ અભિપ્રાય લઈને સાંભળવા બેઠા હોય એને કહેનારનો ઉદ્દેશ કદી સમજાતો નથી, અને એને એ સાંભળવામાં નુકસાન થવાની વધારેમાં વધારે શક્યતા છે, લાભ થવાની જરા પણ એમાં શક્યતા નથી. આ પરિસ્થિતિ છે. ₹100 નુકસાન થાય. તીર્થંકરની સભામાં આ જીવે પણ એમ જ કર્યું છે. ભગવાનનો ઉદ્દેશ કોઈ એકદમ દુર્દશામાં જ આવે છે, પણ પોતે બધું વિરુદ્ધ વિરુદ્ધ અભિપ્રાય લઈને બેઠો હોય છે, અને પોતાનો અભિપ્રાય છૂટવાનો જે મોકો છે, તક છે, એ જગ્યાએ પણ પોતે છોડતો નથી, એને છોડાવવા કોઈ સમર્થ પણ નથી. એટલે એ પોતે જરા પણ એના તીર્થંકરના ઉદ્દેશ સાથે પોતાને નિમિત્ત નિમિત્ત સંબંધ થાય ને લાભ થાય એવું કાંઈ પણ બનતું જ નથી. અનંત વાર નુકસાન કરીને બહાર નીકળ્યો છે, નુકસાન કરીને બહાર નીકળ્યો છે, અને હજી પરિભ્રમણ કરે છે. એનું કારણ આટલું જ છે, બીજું કઈ કારણ નથી. કોઈ નહીં ભાઈ, અમને જાણવા તો મળશે, બહેનોને આપણને હું માનજો છું, જાણવા તો મળશે. આપણે ક્યાં એને માનીએ છીએ? ભગવાનને ક્યાં માનીએ છીએ? આપણા હમળો તો ખરા, ઘણું જોવાનું મળે, ઘણું જાણવાનું મળે, અહીંયા સમોસરમાં બહુ જોવાનું મળે છે. કુબેરની રચના હોય છે દૈવી, એવી સુંદર રચનાઓ હોય છે સંવત્સરની ધર્મસભાને, એ લોકોને જોવાનું મન થાય તેમાં પ્રદર્શન જોવા જાય છે કે નહીં. એવી રીતે કોઈ કઈ કારણથી, કોઈ કોઈ અભિપ્રાયથી, કોઈ કોઈ અભિપ્રાયથી દાખલ તો થાય છે, પુણ્યનો યોગ હોય છે, પુણ્ય નોટ ત્યાં વપરાઈ જાય છે અને પરિભ્રમણમાં પાછા જોડાઈ જાય છે. એક નિજહિત કેવી રીતે થાય, આત્મહિત કેવી રીતે થાય, એ સમજવાનું જિજ્ઞાસા લઈને બેસવું, એ જ લક્ષ્યથી એ જ ધ્યાનથી જે આ તો વિતરાગનો ઉપદેશ પરંપરાનો ફાયદો આવે છે તે શંકરની જ વાણી છે એમ સમજવું. એને અતિલાભનું કારણ થાય એમાં જરા પણ ખૂણે ખાતરે કાંઈ ફેર રહી ગયો, નુકસાન કરીને જાય, લાભ કરીને નહીં પણ નુકસાન કરીને જાય. ઘણા એવા કુતુહલ વૃત્તિ વાળા આપણે કઈ નહીં હોય, આપણને નવી નવી વાતો જાણવા તો મળે, કઈ તો નવી વાતો આવે તો સમજવા મળે, જાણવા મળે. આપણે શું જાય છે ત્યાં, ક્યાં આપણે પૈસા ભરવા પડે? સિનેમામાં જાય તો 3-4 રૂપિયાની 5 રૂપિયાની જે કઈ ચાર જો ટિકિટ લેવી પડે, કઈ તો કઈ ટિકિટ મળી તો કઈ માગતું નથી. ત્યાં આપણને મફતના ભાવમાં મળી શું વાંધો છે? આપણે કઈ કરે આ ટાઈમે કઈ કામ હતું નથી, અથવા નબળા હોય તો બીજે કઈ ભાવ હોય, એના કરતા આપણે કઈ ને કઈ વાત જાણવા તો મળશે, એ નુકસાન કરીને જાય છે, એને કઈ લાભ થતો નથી. એટલા માટે કેટલીક પદ્ધતિ છે આપણે શાસ્ત્રના પ્રારંભની વહેલાની પદ્ધતિ છે, શાસ્ત્રનો વિનય કરવાની, શાસ્ત્ર સ્વાધ્યાયનો પ્રારંભ પહેલા શાસ્ત્રનો વિનય કરવાની પદ્ધતિ છે, અને શાસ્ત્ર સમાપન કરે સભા ત્યાર પછી પણ વિનય કરવાની પદ્ધતિ છે. એનું કારણ એ છે કે ભાઈ તું આદિ મધ્ય અંતમાં એમ આદિ અને અંત બંનેમાં વિધિ એમ બતાવે છે કે તું આદિ મધ્ય માં પરમ આદર થી આ શાસ્ત્ર નો સ્વાધ્યાય કરી દે એમ એનો અર્થ છે. આદર બુદ્ધિ ઉભી જાય છે. એટલે એ જે ઉપકારના કથનોનો વિષય આવે છે, શાસ્ત્રમાં પણ અનેક જગ્યાએ આવે છે, એ આવા નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા, સમજણ કરાવવા માટે છે. તે વિચારનું સાચું જ્ઞાન વસ્તુ સ્વરૂપની મર્યાદા સમજવામાં આવે તો જ થાય છે, અન્યથા નહીં. એટલે શું કહ્યું કે કોઈ એમ કે આવા કથન આવે ત્યાં અહીંયા ઉપચાર છે ને અહીંયા ઉપચાર નથી ને અનુપચાર છે, એ કેવી રીતે ખબર પડે? ત્યાં તો કઈ લીખ્યું નથી હોતું કે આ ઉપચારિત વાત છે. તો કે એટલા માટે નિશ્ચયનો વિષય પહેલા સમજાવવામાં આવે છે કે વસ્તુનું સ્વરૂપ કેવું છે, અનુપચાર રીતે વાસ્તવિકપણે નિશ્ચયપણે વસ્તુનું સ્વરૂપ કેવું છે એ પહેલા બરાબર સમજી લેવું. એ સમજ્યા પછી તને ખ્યાલ આવશે કે ઉપચાર ક્યાં થાય છે. એ પહેલા ઉપચાર કેવી રીતે થાય છે એની તને ખબર પડશે. એટલે એ પણ ઉપચરિત કથનો કથનની નિરીક્ષાનું પણ સ્પષ્ટીકરણમાં આવી જાય છે કે ઉપચાર ક્યાં કર્યો છે અથવા ઉપચાર ક્યાં સમજવો ક્યાં ઉપચાર ન સમજવો. એ છેલ્લી સૂચના છે કે ઉપચારનું સાચું જ્ઞાન પણ વસ્તુ સ્વરૂપની મર્યાદા એટલે દ્રવ્ય ગુણને પર્યાય છે. વસ્તુના સ્વરૂપની મર્યાદા શું છે? દ્રવ્ય ક્ષેત્ર કા ભાવ છે. વસ્તુના સ્વરૂપની મર્યાદા શું છે એ સમજવામાં આવે તો એને ક્યાંય ઊંચી સૂચી વાત સમજાય નહીં. ક્યાં જ્યાં ઉપચાર હોય ત્યાં તરત એને ખ્યાલ આવી જાય અને એ પ્રમાણે સમજે. એ રીતે વસ્તુના સ્વરૂપને સમજવાની મુખ્યતા સહિત શાસ્ત્રના અન્ય કથનોને પણ યથાર્થ રીતે કેમ સમજવા એ સ્પષ્ટ કરવાનું છે. 153માં બોલ છે કર્તા કર્મનો. એક જીવ નિયોથી નીકળી અને મોક્ષ માર્ગમાં આવ્યો, તે પોતાના ચારિત્ર ગુણની ઉપાદાન શક્તિથી જ આવ્યો છે તથા એ જ રીતે પોતાના ભાવ કલંકની પ્રચુરતાને કારણે નિગોદમાં રહ્યો છે. હવે જે બોલનો વિષય છે એ સંબંધી થોડો વિચાર કર્તવ્ય છે. જીવને જે અનાદિની મિથ્યા દ્રષ્ટિપણું છે, વિપરીત શ્રદ્ધાની પરિસ્થિતિ છે, અથવા જીવ ક્યારેય પણ દર્શન મોહથી નિરાવરણ થયો નથી, આવરિત જ રહ્યો છે એના પરિણામમાં, એનું મૂળ કારણ અથવા એ મિથ્યાત્મને વ્યક્ત કરીએ તો આ જીવે કર્તા કર્મના વિષયમાં ભૂલ કરી છે. પર પદાર્થના કાર્યો હું કરું, બીજા પદાર્થ મારા કાર્યો કરે અને હું રાગાદીનો કરતા, રાગ મારું કાર્ય, એનાથી મને લાભ, આ જે પ્રકારના વિપરીત શ્રદ્ધાના પરિણામ છે એને કારણે જીવ ક્યારે પણ મોક્ષ માર્ગમાં આવી શક્યો નથી, એને ક્યારે શાંતિ થઈ નથી, એને ક્યારે સુખ નથી થયું. એનું કારણ એની બુદ્ધિ શ્રદ્ધા છે. એને મટાડવા માટે અને સૌની શ્રદ્ધા કરાવવા માટે આખા સમયસારની રચના કરી. ભગવાન કૃષ્ણાચાર્ય દેવે 2000 વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં પોતે વિચરતા હતા ત્યાં એમણે આ રચના કરી છે. મદ્રાસની આજુબાજુ તમિલનાડુ ત્યાં મુખ્ય અધિકાર એમણે આખા સમયસારની અંદર મિથ્યાત્મને વ્યક્ત કરવા માટે ઘણી વાતો કરી છે. તો એ એટલા માટે વાત કરી કે દ્રવ દ્રષ્ટિ અર્થાત જે સમ્યક દર્શનનું પરિણામ છે એ ઘણું સૂક્ષ્મ પરિણામ છે. એનો વિષયભૂત આત્મ સ્વભાવ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, પણ ખુદ દ્રવ દ્રષ્ટિ અને સમ્યક દર્શનનું જે પરિણામ છે એ પણ ઘણું સૂક્ષ્મ છે. વચન અગોચર છે, બહુભાગ વચન અગોચર છે. નાસ્તિથી એને વચન ગોચર કરવા માટે પ્રથમ છે સંકેત માત્ર કહેવાય છે. એટલે અસ્થિથી પણ એને વચન અગોચર જ કહેવું પડે છે. પંચાધ્યાયમાં તો ગાથા દીધી કે વચન અગોચર હોવાથી સમ્યક તે એવું સૂક્ષ્મ પરિણામ છે જીવનું, કે વચન અગોચર હોવાથી વક્તું ચ શ્રોધું શ્રોતૃં ચ ન અધિકારી ક્રમાથ ક્રમાથ એટલે ક્રમશ બોલવું કે સાંભળવું એ ક્રમથી કોઈ રીતે બની શકે એવું નથી સમ્યક દર્શનના વિષયમાં. હવે જે સમ્યક દર્શન મૂળમાં મોક્ષ માર્ગની અંદર પ્રધાન પરિણામનો જેનો કાર્ય છે, મોક્ષ માર્ગની અંદર જેનું પ્રધાન કાર્ય છે એવું જે સમ્યક દર્શન એ જ ન કહી શકાય ન સાંભળી શકાય તો જીવને એને પ્રાપ્ત કરવાનો રસ્તો શું? એવી કોઈ વિકટ પરિસ્થિતિ જોઈને ભગવાન કુમકુંડાચાર્યે એ વિષયને અગ્રતા ક્રમ આપ્યો કે આ વિષયમાં મારું સામર્થ્ય છે, જે મારી મારો વૈભવ છે, જે દ્રષ્ટિ મેં પ્રાપ્ત કરી છે, જે સમ્યક દર્શન સહિત હું વર્તો છું એ મારા નિજ વૈભવથી આ વિષયમાં કહીશ પ્રતિજ્ઞા કરી. એટલે રાજમલજી કહ્યું કે સૂત્ર કરતા છે કરુણાના સાગર, એમ કહીનું કારણ એ છે કે એમને તો થઈ ગયું હતું, વાત તો એમને બીજાની સામે જઈને લખી છે કે અનેક જીવો દુઃખી થઈ ગયા છે જગતમાં, કોઈ રીતે સુખને પ્રાપ્ત કરે એ કરુણાના સાગર ક્યાં કરી શકું છું કોઈની એ વાત એની અંદર નથી. એ તો પોતે કહેશે કે હું કરી શકું છું એ વાત છે નહીં, અને એ વિશે ખોઈ લો. એ ખુલતા એમણે વિપરીત પ્રવૃત્તિ સમજાવી. જો ભાઈ તારો જે શ્રદ્ધા ગુણ છે એ કેટલી જગ્યાએ વિપરીત પ્રવૃત્તિ કરે છે, અને તારા શ્રદ્ધાના પરિણામ, જ્ઞાનના પરિણામ, આચરણના પરિણામ, પુરુષાર્થના પરિણામ, સુખદુઃખના પરિણામ, એમાં જ્યાં જ્યાં મિથ્યાત્વ ભર્યું છે ત્યાં ત્યાં કેવી વિપરીતતા થાય છે એ તારા અનુભવથી સમજ. અનુભવથી તારા અનુભવને તપાસતા, તારા અનુભવને અવલોકતા, તારા અનુભવને જોતા, તને અનુભવ પદ્ધતિથી આમાં વિપર્યાસ શું છે જો સમજાશે તો એનો પ્રતિપક્ષ અવિપર્યાસ શું છે સમજાશે. કેમ કે બંને સાપેક્ષ છે, વિપરીતતા અને અવિપરીતતા બંને સાપેક્ષ છે, એટલે તને સીધો પ્રતિપક્ષ સમજાશે. એમ સમ્યકનું ગ્રહણ કરાયું છે. એટલે બધા અધિકારની અંદર એમણે કરતા કર્મનો વિષયનો દ્રષ્ટિકોણ પકડીને એ દ્રષ્ટિકોણથી નવે તત્વનું નિરૂપણ કર્યું, ઉપરાંત કરતા કર્મનો અધિકાર લેખો, ઉપરાંત સર્વ વિશ્વ જ્ઞાનનો અધિકાર લેખો. સમ્યક દર્શનને સમજાવવું હોય તો જ્ઞાન પ્રધાન પ્રધાનતાથી સમજાવવું પડે છે, કારણ કે એ તો કહી શકાતું નથી. એટલે જ્ઞાન પ્રધાનતાથી સમજાવવું પડે છે, અથવા સમ્યક દર્શનથી વિપરીત જે મિથ્યાત્વ એનાથી એને સમજાવવું પડે છે. આવી પરિસ્થિતિ છે. કે છે અહીંયા ઉપાદાનની વાત કરવી છે. આમાં ઉપાદાન એટલે જેની કાર્ય કરવાની શક્તિ છે, કાર્ય તે કર્મ લેવું, અને કરતા તે કર્મનું શક્તિ જેનામાં છે તેને કરતા કહેવામાં આવે છે, કાર્ય કરવાની શક્તિ કહેવામાં આવે છે એને અહીંયા ઉપાદાન કહેવામાં આવે છે. એક જીવ નિગોધ થી નીકળે છે, અનંતકાળમાં નિગોધ થી નીકળવું એ એટલા માટે બની શકતું નથી કે ત્યાં આયુષ્ય બહુ મોટા હોય છે, એમ નથી વાત. નિગુંજમાં જાય એટલે જીવનું નિગુંજનું આયુષ બહુ મોટું હોય એટલે નીકળી ન શકે એમ નથી. એ તો મોટા આયુષ તો દેવલોકમાં અને નારકીમાં જ હોય છે. મનુષ્યના આયુષ એટલા મોટા નથી અને એટલા મોટા કોઈ ચિડિયંશોના આયુષ મોટા નથી. કર્મની પ્રકૃતિની સ્થિતિની મર્યાદા જોવામાં આવે તો આયુષ કર્મની એટલી મોટી સ્થિતિ નથી. સૌથી મોટી સ્થિતિ દર્શન મોહની એની વિખ્યાતો કર્મની, 70 કોડા કોડેની. એટલી કોઈ કર્મની સ્થિતિ હોતી નથી. આઠે કર્મની અંદર એક દર્શન મોહની સ્થિતિ મોટી પડે છે. શું ઉલટાનું નિગોજમાં તો ઓછામાં ઓછો આયુષ હોય છે કે એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે. પણ ત્યાં પરિસ્થિતિ એવી છે કે એવા અલ્પ આયુષના કાળમાં એ નિગોજનો લાયક ઉદય અને નિગોદને લાયક એ ઉદયને અનુસરતા જીવના પરિણામ, ફળ સ્વરૂપે નિગોદને લાયક નવા કર્મનું બંધન. બસ આ જે ચક્કર છે એ છૂટતું નથી. જેમ માણસ અફીણ ખાય તો એને અફીણ ખાવું જ પડે, પછી અફીણના બંધાને એને અફીણમાંથી છૂટવું મુશ્કેલ પડે, અફીણ ખાવું જ પડે એને. પણ ઝેર છે ને તો કઈ ઝેર એને ખાવું પડે. મરશે તો મરે કે જીવે, ન ખાય તો મરે ને ખાય તો મરે, પણ ન ખાય તો તરત મરે. એટલે એને તરત ન મરવું હોય તે ખાતે રાખે કે ચાલો ખાવો, જ્યાં સુધી હાલે ત્યાં સુધી ઠીક છે. એવી પરિસ્થિતિ છે વિભાવની. એટલે ઉદય નરક નિગોધનો નવું કર્મ બંધન પણ નિગોધના આયુષનું, ઉદય પણ નિગોધના આયુષનો, અને એમને નિગોધ માંથી જીવ છૂટી શકતો નથી. કેટલો કાળ કે અનંત 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 કાળ જાય છે, હદ નથી એટલો કાળ જાય છે, હદ પકડી શકાતી નથી એટલો કાળ જાય છે. એવી પરિસ્થિતિમાં પછી પણ કોઈ જીવ મોક્ષ માર્ગમાં બહાર નીકળીને આવે છે, નીકળીને મોક્ષ માર્ગમાં આવે છે. ત્યાં તો મોક્ષ માર્ગનો કોઈ સવાલ ઉભો થતો નથી. મોક્ષ માર્ગમાં કોઈ જીવ આવ્યો તો કેમ આવ્યો, આ પ્રશ્નનો ઉત્તર ચાલે છે. કેમ આવ્યો, ગોદમાં હતો, અનંતકાળની ગોદમાં રહ્યો, હવે નીકળ્યો કેમ કરતા, ત્યાંથી તો નીકળવાની સ્થિતિ દેખાતી નથી. ઉપર છેલ્લી દ્રષ્ટિએ જોઈએ તો ત્યાંથી નીકળે કેવી રીતે, આમાંથી તો નીકળે એવી જગ્યાએ પરિસ્થિતિ નથી. જેમ શરીરમાં રોગ થાય છે તો અમુક પરિસ્થિતિએ રોગ સાધ્ય થઈ જાય છે ત્યારે ડાક્ટર એમ કે ભાઈ જુદી રોગ થયો જુદી એવા હોય તો કદાચ ઉપાય થાત, બાકી હવે તો રોગો સાધ્ય થઈ ગયો છે, એ સ્ટેજમાં પહોંચી ગયો છે, હવે આને કોઈ સુધારી શકાશે નહીં, એવી આ નિગોદની પરિસ્થિતિ છે. નિશ્ચિત નિશ્ચિત એમ છે, અનંત એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણી અનંતી, બે અનંતી. અનંત એટલે કેટલું થયું, અનંત કાળ થયો, એક ઉત્સર્પિણી નો કાળ કેટલો કે 43-43 હજાર. તો પહેલા બે છેલ્લા પહેલા 43-43 હોય છે, પછી ચોથો વાર આપો એક કોડા કોડી બરાબર 10 કોડા કોડી સાગર, એમાં કેટલાક અનંત કોડા કોડી સાગર. અનંત કાળ કયો કે અનંત કોડા કોડે સાગર કયો, બધું એક જ કાળ અનંત છે. એમાંથી નહીં, એ તો એ ચર્ચા કરવી છે, એ જ વિષય એજન્ડા ઉપર છે કે પોતાના ચારિત્ર ગુણની ઉપાદાન શક્તિથી બહાર નીકળે છે. ચારિત્ર ગુણમાં શું બને છે, જો દર્શન ગુણ તદ્દન વિપરીત છે, તીવ્ર મિથ્યાત્વ છે. જ્ઞાન કે અક્ષરમાં આનંદમાં ભાગે છે, જે ત્રણ મુખ્ય ગુણ છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર. એમાં શ્રદ્ધાને જ્ઞાનની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે. ચારિત્રમાં કે પ્રચુર એને કષાયનું વેદન છે, તો પણ અહીંયા પહેલું કારણ બને છે ચારિત્રનું, જો વિચિત્રતા. શું પહેલું કારણ કોનું બને છે, ચારિત્ર નું, જ્ઞાન નું નહીં, દર્શન નું નહીં. શું કઈ અવસ્થામાં કયો ગુણ પહેલા કામ કરે છે, આ એક ચોક્કસ પરિસ્થિતિ છે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. જેમ કે મુમુક્ષ અવસ્થામાં જ્ઞાન ની પ્રધાનતા છે, મોક્ષ માર્ગ ની અંદર શ્રદ્ધા ની દર્શન ની પ્રધાનતા છે, પુરુષાર્થ ની પ્રધાનતા છે, તદનુસાર નિગોદમાં ચારિત્ર ની પ્રધાનતા છે. ત્યાં ચારિત્ર ગુણ છે એની અંદર કષાયની જે પ્રચુર સ્વસંવેદન છે એમાં અજાણપણે મંદતા આવે છે, કષાય મંદ થાય છે, અજાણપણે કષાય મંદ થાય છે, જાણીને નહીં, એને ખબર નથી, કાંઈ ઉદ્ય નથી, મન નથી, કાંઈ નથી, ત્યાં વિચાર શક્તિ નથી. શું પણ અકારણપણે પોતાને ખબર નથી અને કષાય મંદ થાય છે અને સીધો ઉપર આવે છે, સંગની પંચેન્દ્રિય જીવ થાય, મનુષ્ય થાય, સ્ત્રીય થાય, અને એ રીતે એનું જ્ઞાન ખુલે ત્યાં, ત્યાં ચાર કષાયની મંદતાને સિદ્ધિ અસર આવે એના જ્ઞાન ઉપર, અને ક્ષોક્ષમ વધે, જ્ઞાન જણા જાણપણા રૂપ ખીલે, એની વિચાર શક્તિ ત્યાં થાય, એ વિચાર શક્તિ એની શ્રદ્ધાને ઉથલાવે, જે ઊંધી પડે છે એના દીધે. એ આખો એ શું છે કે એમાં ક્રમશઃ કોઈ કામ થતું નથી, આખો કોપરો જેમ શિલા મોટી અવળીની હવળી થાય, વજનદાર શિલા હોય અને હવળી ઊંધી હોય એ હવળી થાય, એમાં આખી શ્રદ્ધાની જે સ્થિતિ છે એ આખી પડતાઈ જાય છે. પણ એમાં જ્ઞાન નિમિત્ત પડે છે મુખ્યપણે, એ ક્યારે કે સંગની પંચેન્દ્રિય હોય ત્યારે, એ પહેલા તો એમાં ચારિત્ર, અને એ ચારિત્રની શક્તિ જીવમાં અનાદિથી અકારણપણે છે, એનું કોઈ કારણ નથી. બસ આ વાત સમજાવી છે. બરાબર છે, સમજ્યા છે.
દેવ ધર્મ પાળ્યો, દેવ ધર્મ પાળ્યો, દેવ ધર્મ પાળ્યો.